એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એવી વસ્તુની વાત કરવાના છીએ જે આમ તો રોજ આપણી સાથે જ હોય છે, આપણા મોંમાં જ,
હા,
પણ જેના વિશે આપણે બહુ ઓછું વિચારતા હોઈએ છીએ.
બિલકુલ.
આપણા દાંત. પણ શું આપણે ખરેખર એમને ઓળખીએ છીએ? મને તો લાગે છે કે આજે ઘણું નવું જાણવા મળશે.
ચોક્કસ. મોટાભાગના લોકો માટે એમ કે દાંત એટલે બસ ખાવાનું ચાવવા માટેનું એક સાધન, બરાબર ને?
હા, બસ એટલું જ.
પણ જરા ઊંડા ઉતરીએ ને તો આ નાની નાની દેખાતી રચનાઓ, અરે બાપરે, એમાં તો લાખો વર્ષોનો ઇતિહાસ છુપાયેલો છે. પર્યાવરણના ફેરફારોની વાતો છે, અને હા, જીવન કેવી રીતે ટકી રહ્યું એની આખી ગાથા છે.
ખરેખર. અને આ જ અદ્ભુત, એમ કહી શકાય કે અજાણી દુનિયાને સમજવા માટે આજે આપણે પીટર એસ ઉંગારના પુસ્તક ટીથ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો સહારો લઈશું. મેં થોડું જોયું અને ખરેખર કહું છું, આ પુસ્તક તો આંખો ખોલી નાખે એવું છે.
હા, છે જ. એ બતાવે છે કે દાંત ખાલી ચાવવા માટેના ઓજાર નથી, એ તો આપણા ભૂતકાળને, અરે કદાચ ભવિષ્યને પણ સમજવાની ચાવી છે.
કેવી રીતે?
કારણ કે ઉંગાર જે રીતે સમજાવે છે ને, દાંત એ કુદરતની એક અદ્ભુત, મતલબ કમાલની એન્જિનિયરિંગ છે. અને જો આપણે સમજીએ ને તો આપણને ખ્યાલ આવે કે ઉત્ક્રાંતિ કેવી રીતે કામ કરે છે, પ્રાણીઓ કેવી રીતે પર્યાવરણ સાથે તાલમેલ બેસાડે છે, જેને આપણે અનુકૂલન કહીએ.
ઓકે.
અને છેલ્લે આપણા પોતાના સ્વાસ્થ્ય પર, આપણા દાંતના આરોગ્ય પર એની શું અસર પડે છે, આ બધું જ જોડાયેલું છે.
વાહ, તો પછી રાહ છે ને જોવાની? ચાલો શરૂ કરીએ આ રોમાંચક સફર. પણ હા, પહેલા એ જાણી લઈએ કે આપણને આ સફર કરાવનાર કોણ છે, મતલબ કે લેખક પીટર એસ ઉંગર કોણ છે, આ વ્યક્તિ, એમની વાતમાં આટલો દમ કેમ છે?
પીટર એસ ઉંગર એ કોઈ સામાન્ય પ્રોફેસર નથી. એ યુનિવર્સિટી ઓફ અરકાનસાસમાં માનવશાસ્ત્રના ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર છે. એમની મુખ્ય ઓળખ છે ડેન્ટલ એન્થ્રોપોલોજી.
ડેન્ટલ એન્થ્રોપોલોજી એટલે
કે દાંતનો અભ્યાસ કરીને માનવ ઉત્ક્રાંતિ અને એના વર્તનને સમજવું, અને આ ક્ષેત્રમાં એ દુનિયાના ટોચના એમ કે અગ્રણી નિષ્ણાંતોમાંથી એક ગણાય છે. એટલું જ નહીં, પેલિયો ઇકોલોજી એટલે કે પ્રાચીન સમયના પર્યાવરણનો અભ્યાસ, એમાં પણ એમની માસ્ટરી છે.
અચ્છા, એટલે ખાલી દાંતના ડોક્ટર નહીં પણ દાંતના ઇતિહાસકાર અને પર્યાવરણ વિજ્ઞાની પણ ખરા. એમને શું અલગ પાડે છે બીજાઓથી?
એમની ખાસિયત એ છે કે, ખબર છે, એ પરંપરાગત પદ્ધતિઓ તો વાપરે છે પણ સાથે સાથે એકદમ લેટેસ્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. દાંતના આકારનું વિશ્લેષણ તો ખરું જ, પણ એમણે એક નવી ટેકનિક વિકસાવી છે, ડેન્ટલ માઇક્રોવેર ટેક્સચર એનાલિસિસ.
ડેન્ટલ માઇક્રોવેર ટેક્સચર એનાલિસિસ થોડું અઘરું લાગે છે.
હા, નામ થોડું અટપટું છે પણ કામ બહુ રસપ્રદ છે. એનાથી શું થાય કે દાંત પર પડેલા એકદમ સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક ઘસારાનું વિશ્લેષણ કરાય, અને એના આધારે લાખો વર્ષો પહેલા કોઈ જીવ શું ખાતો હશે ને એ પણ જાણી શકાય.
અરે વાહ, આ તો જાસૂસી જેવું થયું. દાંત પરના નાના નિશાન પણ આખી કહાની કહી દે.
બિલકુલ. અને એમનો અભિગમ ખાલી લેબમાં બેસી રહેવા પૂરતો નથી. એમણે દુનિયાભરમાં ફરીને અશ્મિભૂત નમૂનાઓ એટલે કે ફોસિલ્સ અને વાંદરા ગોરીલા જેવા જીવંત પ્રાઇમેટ્સ પર પણ ઘણું કામ કર્યું છે, ફિલ્ડમાં જઈને.
એટલે થિયરી અને પ્રેક્ટિકલ બંને.
હા, અને આ બધું જ જ્ઞાન ભેગું કરીને માનવશાસ્ત્ર, અશ્મિ વિજ્ઞાન, ઇકોલોજી, મટીરિયલ સાયન્સ એ એવી ઊંડી સમજ આપે છે જેણે ખરેખર પ્રાચીન જીવોના આહાર અને વર્તણૂકને સમજવાની આપણી આખી રીત જ બદલી નાખી છે. અને સૌથી સારી વાત એ છે કે આટલું બધું જટિલ જ્ઞાન પણ એ એકદમ સરળ ભાષામાં રસ પડે એ રીતે સમજાવી શકે છે.
બહુ સરસ. જો લેખક આટલા જાણકાર હોય તો પુસ્તક તો જોરદાર હોવાનું જ. તો હવે આવીએ પુસ્તકના હાર્થ પર, ટીથ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, શું કહેવા માંગે છે આપણને?
પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ એમ કહી શકાય કે આપણા મનમાં દાંતની જે છાપ છે ને, કે બસ ચાવવાનું એક સાધન, એને બદલવાનો છે. ઉંગાર બહુ સ્પષ્ટ કહે છે કે દાંત એ લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ છે. એમની રચના એટલે કે એમનો આકાર અને એમનું કાર્ય એટલે કે શું કામ કરે છે એ બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આ કોઈ સાદી રચના નથી, પણ એક અત્યંત વિકસિત જૈવિક સિસ્ટમ છે.
અને પેલો જૈવિક આર્કાઇવ્સવાળો જે મુદ્દો હતો એ બહુ રસપ્રદ લાગ્યો, એના વિશે થોડું વધારે કહેશો?
હા, એ ખરેખર બહુ મહત્વનો મુદ્દો છે. ઉંગાર દાંતને જૈવિક સંગ્રહાલય કે પછી બાયોલોજિકલ આર્કાઇવ્સ કહે છે. જેમ કોઈ જૂના આર્કાઇવમાં ઇતિહાસના દસ્તાવેજો સચવાયેલા હોય ને,
બરાબર,
બસ એ જ રીતે દાંતની અંદર એ જીવના જીવનની, એના આહારની, એના આરોગ્યની, એ ક્યાં રહ્યો, કેવા પર્યાવરણમાં રહ્યો, એની આખી પ્રજાતિના ઇતિહાસની આ બધી જ માહિતી જાણે રેકોર્ડ થયેલી હોય છે. અને આ માહિતી એવી છે જે શરીરના બીજા કોઈ ભાગમાં કદાચ આટલા લાંબા સમય સુધી ટકતી પણ નથી.
ઓહો, એટલે આ પુસ્તક આપણને આપણા જ શરીરના એક ભાગને બિલકુલ નવી નજરે જોતા શીખવે છે, જાણે કોઈ છુપાયેલા ખજાનાની ચાવી આપતું હોય.
તદ્દન સાચી વાત. આ પુસ્તક એક વૈજ્ઞાનિક ગાઈડ જેવું તો છે જ, પણ સાથે સાથે દાંતની અદ્ભુત રચના અને એમના ઇતિહાસ પ્રત્યે આપણને આમ અહોભા જાગે એવી એક સફર પણ કરાવે છે. એ શરૂઆત કરે છે એકદમ બેઝિક સવાલોથી. દાંત શું છે, કેવી રીતે બને છે, એમની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, અને પછી ધીમે ધીમે આપણને આગળ લઈ જાય છે. પૃથ્વી પર જીવનના વિકાસમાં એમનો શું રોલ રહ્યો, પર્યાવરણ સાથે એમના કેવા સંબંધો રહ્યા, અને છેક આજના સમયમાં એમનું શું મહત્વ છે અને ભવિષ્યમાં એના પર કેવું સંશોધન થઈ શકે છે ત્યાં સુધી.
તો આખી સફરમાં કયા કયા મુખ્ય મુકામ આવે છે, કયા ટોપિક્સ કવર થાય છે?
અરે ઘણા બધા. દાંત કેવી રીતે બને છે એનું બાયોલોજી, એમની ઉત્ક્રાંતિની શરૂઆત જે કદાચ માછલીના ભીંગડામાંથી થઈ હશે એવું મનાય છે. પછી સસ્તન પ્રાણીઓમાં દાંતની જે અકલ્પનીય વિવિધતા જોવા મળે છે, કેવી રીતે દરેક પ્રાણીના દાંત એના ખોરાક અને જીવન જીવવાની રીત પ્રમાણે ખાસ બન્યા છે.
ઓકે,
એ સિવાય દાંત ખાવા સિવાય બીજા કયા કયા કામો કરે છે, જેમ કે સાધન તરીકે, હથિયાર તરીકે, દેખાવ માટે, સામાજિક સંકેતો આપવા માટે? ટૂંકમાં પુસ્તકનો વ્યાપ છેક દાંતના ઇનેમલની અંદર રહેલા સ્ફટિકની રચના જેવા સૂક્ષ્મ સ્તરથી લઈને લાખો વર્ષોના ઉત્ક્રાંતિના વિશાળ ફલક સુધી ફેલાયેલો છે.
અદ્ભુત લાગે છે કે આ પુસ્તક તો દાંતની આખી કુંડળી જ કાઢી આપે છે. ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ, પ્રકરણોમાં ડોક્યું કરીએ. પહેલું પ્રકરણ દાંત શું છે એના વિશે શું કહે છે ઉંગાર?
અહીં ઉંગાર શરૂઆત જ એમ કહીને કરે છે કે દાંત પ્રકૃતિની શ્રેષ્ઠ ઇજનેરી સિદ્ધિઓમાંથી એક છે. એ સમજાવે છે કે દાંતના મુખ્ય ત્રણ ભાગ છે. સૌથી બહારનું પડ એટલે ઇનેમલ, અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ઇનેમલ આપણા શરીરનો સૌથી સખત પદાર્થ છે. સ્ટીલ કરતાં પણ વધારે મજબૂત.
શું વાત કરો છો, સ્ટીલ કરતાં પણ મજબૂત?
હા, એની નીચે આવે ડેન્ટિન અને પછી સિમેન્ટમ. ઉંગાર ઓડોન્ટોજેનેસિસ વિશે પણ વાત કરે છે.
ઓડોન્ટો શું?
ઓડોન્ટોજેનેસિસ એટલે દાંત બનવાની પ્રક્રિયા. એક કેટલી જટિલ બાયોલોજિકલ પ્રોસેસ છે, કેવી રીતે ચોક્કસ જનીનો કામે લાગે છે, કોષો ભેગા મળીને આ અદ્ભુત રચના બનાવે છે, એ બધું સમજાવે છે.
અને અહીં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, મને લાગે છે કે દાંત કોઈ પથ્થર જેવી નિર્જીવ વસ્તુ નથી, પણ એક જીવંત સતત બદલાતી સિસ્ટમ છે જે માહિતી રેકોર્ડ કરે છે.
બરાબર, એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ પ્રકરણ એ પાયો નાખે છે કે દાંત સ્થિર નથી, એ જીવંત છે, ગતિશીલ છે, સતત બદલાતા રહે છે, ઘસાતા રહે છે, અને પોતાના પર થયેલી બધી અસરોને જાણે નોંધતા રહે છે. લાખો વર્ષોની ઉત્ક્રાંતિની જે કહાણી છે ને, એની શરૂઆત અહીંથી જ થાય છે.
તો પછી બીજું પ્રકરણ સીધું દાંતની ઉત્ક્રાંતિ પર લઈ જાય છે. આ કહાણીની શરૂઆત ક્યાંથી થઈ? માછલીના ભીંગડામાંથી?
હા, એક ખરેખર બહુ રોમાંચક વાત છે. ઉંગાર પુરાવાઓ ટાંકીને કહે છે કે દાંતની ઉત્પત્તિ કદાચ કરોડો વર્ષો પહેલાની વાત છે. જે પ્રાચીન માછલીઓ હતી ને, એમના શરીર પર રક્ષણ માટે ભીંગડા, સ્કેલ્સ હતા, અથવા તો ચામડી પર નાના દાંત જેવા ઉપસેલા ભાગો હતા, જેને ડેન્ટિકલ્સ કહેવાય.
અચ્છા,
તો એવું મનાય છે કે આ જ રચનાઓમાંથી ઉત્ક્રાંતિ દરમિયાન મોઢાની અંદર દાંત વિકસ્યા. જે વસ્તુ પહેલા શરીરના રક્ષણ માટે હતી, એનો ઉપયોગ પછી ખોરાક પકડવા, કાપવા, કે તોડવા માટે થવા લાગ્યો. આને કહેવાય ઉત્ક્રાંતિ દ્વારા પુનઃ ઉપયોગ, ઇવોલ્યુશનરી રીપર્પોઝિંગ. જાણે કુદરતે જૂની વસ્તુમાંથી જ કંઈક નવું વધુ ઉપયોગી બનાવી લીધું.
વાહ, જાણે જુગાડ કર્યો હોય કુદરતે. અને પછી સસ્તન પ્રાણીઓમાં દાંતનું શું થયું? એ તો અલગ જ હોય છે ને?
હા, સસ્તન પ્રાણીઓમાં દાંત વધુ સ્પેશિયલાઇઝ્ડ એટલે કે વિશિષ્ટ બન્યા. અહીં ડેન્ટલ ફોર્મ્યુલાનો ખ્યાલ આવે છે. મતલબ કે જુદા જુદા પ્રાણી જૂથોમાં ચોક્કસ પ્રકારના દાંત હોય છે, જેમ કે કાપવા માટે ઇન્સાઇઝર, ચીરવા ફાડવા માટે કેનાઇન, ચાવવા પીસવા માટે પ્રીમોલર અને મોલર દાઢ. અને એમની સંખ્યા પણ મોટે ભાગે નિશ્ચિત હોય છે.
જેમ કે ઘાસ ખાનારા અને માંસ ખાનારાના દાંત અલગ હોય છે ને?
બરાબર. ઘાસ ખાનારા એટલે કે શાકાહારી પ્રાણીઓમાં પીસવા માટે મોટી પહોળી સપાટ દાંતો વિકસી, જ્યારે માંસાહારી પ્રાણીઓમાં શિકારને પકડવા ફાડવા માટે તીક્ષ્ણ અણીદાર કેનાઇન દાંત વધુ વિકસ્યા. આ બધું શા માટે થયું? કારણ કે એમને એમના પર્યાવરણમાં ટકી રહેવા માટે, પોતાનો ખોરાક મેળવવા માટે આવા દાંતની જરૂર હતી.
આ વિવિધતાની વાત ત્રીજા પ્રકરણ દાંતની વિવિધતા અને વિશેષજ્ઞતામાં વધુ ખુલતી હશે. અહીં કેવા કેવા અદ્ભુત ઉદાહરણો છે!
અરે, અહીં તો કુદરતની કમાલ પર કમાલ છે. જરા વિચારો, ઉંદરના દાંત, એ આખી જિંદગી વધતા જ રહે છે. કેમ? કારણ કે એ સતત કશુંક ને કશુંક કોતરતા રહે છે, એટલે દાંત ઘસાતા રહે છે. જો વધે નહીં તો ઘસાઈને પૂરા થઈ જાય. પછી પેલી મોટી વેલ માછલીઓ, અમુક વેલમાં દાંત નથી હોતા, પણ એની જગ્યાએ બેલીન નામની રચના હોય છે. એ વાળ જેવી પ્લેટો હોય છે જે પાણીમાંથી ઝીણા જીવજંતુઓ અને ખોરાક ગાળી લેવાનું કામ કરે છે. દાંત જેવું જ કામ, પણ રચના અલગ.
વાહ! અને સાપના ઝેરી દાંત?
હા, સાપના ઝેરી દાંત તો જાણે કુદરતી ઇન્જેક્શન સિરિંજ જેવા હોય છે. પોલા હોય છે જેથી ઝેર શિકારના શરીરમાં ઉતારી શકાય. પછી હાથીની પેલી વિશાળ દાઢો જુઓ, કેટલો બધો વનસ્પતિનો જથ્થો પીસી નાખતી હશે. અને પેલું વેમ્પાયર બેટ ચામાચીડિયું, એના ખાસ દાંત હોય છે, ચામડી પર નાનો કાપો મૂકીને લોહી પીવા માટે અનુકૂળ થયેલા.
ખરેખર અકલ્પનીય વિવિધતા છે. આની પાછળ પેલો અનુકૂલનશીલ વિકિરણ, એડેપ્ટિવ રેડિયેશનનો સિદ્ધાંત કામ કરે છે એમ કહેવાય છે ને? એ શું છે?
હા, એનો સાદો અર્થ એમ થાય કે જ્યારે એક જ પૂર્વજમાંથી ઉતરી આવેલી જુદી જુદી પ્રજાતિઓ અલગ અલગ પ્રકારના પર્યાવરણમાં રહેવા જાય છે અને અલગ અલગ પ્રકારનો ખોરાક ખાવાનું શરૂ કરે છે, ત્યારે એમના દાંત પણ એ નવા ખોરાક અને પર્યાવરણને અનુરૂપ બદલાતા જાય છે. અને સમય જતાં એમના દાંત એકબીજાથી ખૂબ જ જુદા અને વિશિષ્ટ બની જાય છે. ઉંગાર અને ઘણા કેસ સ્ટડીઝ દ્વારા સમજાવે છે, જે બતાવે છે કે દાંતનો આકાર, કદ, ગોઠવણ, આ બધું સીધે સીધું પ્રાણીની ખાવાની આદતો અને એ ક્યાં રહે છે એની સાથે જોડાયેલું છે.
બરાબર. હવે એ વાત પર આવીએ કે દાંત ખાલી ખાવા માટે જ નથી. ચોથું પ્રકરણ છે સાધનો અને શસ્ત્રો તરીકે દાંત. તો ખાવા સિવાય બીજા કયા કયા ઉપયોગ છે દાંતના?
ઘણા બધા છે. સૌથી જાણીતું ઉદાહરણ તો હાથી દાંત છે, અથવા તો પેલું વોલરસ દરિયાઈ પ્રાણી આવે ને, એના લાંબા દાંત. આ દાંત ખાવા માટે નથી વપરાતા. એ મુખ્યત્વે લડવા માટે, પોતાનો પ્રદેશ બચાવવા માટે, બીજા નર પર વર્ચસ્વ જમાવવા માટે અને ક્યારેક સાથીને આકર્ષવા માટે પણ વપરાય છે.
અચ્છા.
પછી પેલું બીવર નામનું પ્રાણી છે જે પાણીમાં રહે છે. એ પોતાના મજબૂત દાંતથી ઝાડના થડ કાપી નાખે છે અને લાકડામાંથી પાણીમાં બંધ બાંધે છે. ઘણા વાંદરાઓ અને બીજા પ્રાઇમેટ્સ પોતાના દાંતનો ઉપયોગ ફળ છોલવા, બીજ તોડવા કે પછી પોતાની રૂવાટી સાફ કરવા માટે પણ કરે છે, જાણે કોઈ ઓજાર હોય એમ.
અને ગુસ્સો બતાવવા કે ધમકી આપવા માટે પણ દાંતનો ઉપયોગ થાય છે ને?
હા, ચોક્કસ. ઘણા પ્રાણીઓ પોતાના દાંત બતાવીને સામાવાળાને ચેતવણી આપે છે અથવા પોતાનો સામાજિક દરજ્જો બતાવે છે. એટલે કે દાંત સામાજિક સંદેશાવ્યવહારનું પણ એક માધ્યમ છે.
આમાં પેલી જાતીય પસંદગી, સેક્સ્યુઅલ સિલેક્શનની પણ ભૂમિકા હોય છે. જેમ કે મોરને સુંદર પીંછા હોય છે સાથીને આકર્ષવા, એમ અમુક પ્રાણીઓમાં દાંત એવું કામ કરે છે.
બિલકુલ. અમુક પ્રજાતિઓમાં, ખાસ કરીને નર પ્રાણીઓના દાંત માદા કરતાં કદમાં મોટા, વધુ મજબૂત કે પછી દેખાવમાં વધુ પ્રભાવશાળી હોય છે, જેમ કે અમુક પ્રકારના હરણમાં કે વાંદરાઓમાં જોવા મળે છે. આ લક્ષણ કદાચ સીધે સીધું જીવન ટકાવી રાખવામાં મદદ ન કરતું હોય, પણ જો એનાથી સાથી પસંદગીમાં ફાયદો થતો હોય તો ઉત્ક્રાંતિ એને ટકાવી રાખે છે અને વિકસાવે છે. એટલે સમજો કે દાંતને ખાલી ખાવાના મશીન તરીકે જોવું એ બહુ અધૂરી સમજ છે. એમના સામાજિક અને વર્તણૂકના પાસા પણ એટલા જ મહત્વના છે.
ખૂબ સરસ. હવે આવીએ પાંચમા પ્રકરણ પર, જે મને લાગે છે કે ઉંગારની પોતાની સ્પેશિયાલિટી છે, દાંત પરથી આહાર વાંચન. પેલી માઇક્રોવેર એનાલિસિસની વાત ફરી આવી.
હા, અહીં ઉંગાર પોતાની કુશળતાનો ભરપૂર ઉપયોગ કરે છે. ડેન્ટલ માઇક્રોવેર એનાલિસિસ એટલે શું? તો કે જ્યારે પ્રાણી ખોરાક ચાવે છે ત્યારે ખોરાકના કણો અને દાંતની સપાટી વચ્ચે ઘર્ષણ થાય છે. એનાથી દાંત પર અત્યંત સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક નિશાન પડી જાય છે, નાના ઘસરકા, ખાડા વગેરે. હવે અલગ અલગ પ્રકારનો ખોરાક, જેમ કે કઠણ ફળ, નરમ પાંદડા કે પછી રેસાવાળું ઘાસ, એ અલગ અલગ પ્રકારના નિશાન છોડે છે. ઉંગાર અને એમના સાથીઓ આ સૂક્ષ્મ નિશાનોનું અત્યાધુનિક માઇક્રોસ્કોપ અને કોમ્પ્યુટર સોફ્ટવેરથી વિશ્લેષણ કરે છે અને એના પરથી એ લોકો અંદાજ લગાવી શકે છે કે એ પ્રાણી નિયમિત રીતે કેવો ખોરાક ખાતું હશે, લાખો વર્ષ જૂના અશ્મિના દાંત પરથી પણ.
આ તો જબરદસ્ત કહેવાય. જાણે દાંત પોતે જ પોતાના માલિકના મેન્યુની સાક્ષી પૂરતા હોય. ભૂતકાળના ડિટેક્ટિવ જેવું કામ થયું આ તો.
તમે બરાબર સમજ્યા. આ ટેકનિક અને એની સાથે બીજી એક પદ્ધતિ છે સ્થિર આઇસોટોપ વિશ્લેષણ, સ્ટેબલ આઇસોટોપ એનાલિસિસ. એમાં દાંતના બંધારણમાં રહેલા કાર્બન અને નાઇટ્રોજન જેવા તત્વોના આઇસોટોપનું પ્રમાણ માપવામાં આવે છે, જેનાથી પણ ખોરાક અને પર્યાવરણ વિશે ખબર પડે છે. આ બંને પદ્ધતિઓએ પેલિયોન્ટોલોજી અને માનવશાસ્ત્રમાં ખરેખર ક્રાંતિ લાવી દીધી છે.
કેવી રીતે? શું નવું જાણવા મળ્યું?
એનાથી આપણા જે પ્રાચીન પૂર્વજો હતા, જેમને હોમિનિન કહેવાય છે, એમના આહાર વિશેની આપણી જૂની માન્યતાઓ બદલાઈ છે. પહેલાં એવું મનાતું કે અમુક હોમિનિન માત્ર ફળ જ ખાતા હશે, પણ માઇક્રોવેર એનાલિસિસથી ખબર પડી કે તેઓ કદાચ કઠણ બીજ અને કંદમૂળ પણ ખાતા હશે. મતલબ કે એમનો આહાર ધાર્યા કરતાં વધુ વૈવિધ્યસભર અને ફ્લેક્સિબલ હતો. આ પદ્ધતિઓ પ્રાચીન સમયની આબોહવા કેવી હતી અને પ્રાણીઓ કે માનવો ક્યાંથી ક્યાં સ્થળાંતર કરતા હતા એના વિશે પણ માહિતી આપી શકે છે. એટલે જ ઉંગાર કહેશે ને કે દાંત સાચે જ એક ટાઈમ કેપ્સ્યુલ છે.
અદ્ભુત. અને હવે છેલ્લું, છઠ્ઠું પ્રકરણ, માનવ દાંત અને આધુનિક પડકારો. આ તો સીધો આપણને આજના માણસોને સ્પર્શતો મુદ્દો છે. આમાં ઉંગાર શું કહે છે?
અહીં ઉંગાર આપણો ધ્યાન એક બહુ મહત્વની વાત તરફ દોરે છે. એ કહે છે કે આપણા, એટલે કે આધુનિક માનવીના જે દાંત છે, એ લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ છે. એ એવા પર્યાવરણ અને એવા ખોરાક માટે ઘડાયા હતા જે આપણા શિકારી સંગ્રાહક પૂર્વજોના સમયમાં ઉપલબ્ધ હતો.
એટલે કેવો ખોરાક?
મોટે ભાગે કઠણ, રેસાવાળો, ઓછો પ્રોસેસ્ડ ખોરાક, જેને ચાવવા માટે વધારે મહેનત કરવી પડે. પણ આજે આપણી જીવનશૈલી જુઓ, આપણો ખોરાક જુઓ, કેટલો બધો બદલાઈ ગયો છે. નરમ, ખૂબ પ્રોસેસ્ડ, ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર ખોરાક.
અને આ જે મોટો ફેરફાર આવ્યો એને કારણે જ બધી સમસ્યા ઊભી થાય છે, જેમ કે દાંતનો સડો, પેઢાના રોગો, દાંત વાંકા ચૂંકા થવા, આ બધું.
બરાબર. ઉંઘાર આને જ ઉત્ક્રાંતિની અસંગતતા, ઇવોલ્યુશનરી મિસમેચ કહે છે. એટલે કે આપણું શરીર અને ખાસ કરીને આપણા દાંત, જે પર્યાવરણ અને ખોરાક માટે ઉત્ક્રાંતિ પામ્યા હતા અને આપણે આજે જે પર્યાવરણ અને ખોરાક વચ્ચે જીવી રહ્યા છીએ, એ બંને વચ્ચે મોટો મેળ નથી, એક ગેપ છે. અને આ મિસમેચ જ આધુનિક યુગમાં દાંતની સમસ્યાઓ જે આટલા મોટા પ્રમાણમાં જોવા મળે છે, સડો, પાયોરિયા, દાંતની ગોઠવણીની સમસ્યાઓ, એની પાછળનું એક મુખ્ય કારણ છે. આ સમજ આપણને આપણા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે, ખાસ કરીને દાંતના સ્વાસ્થ્ય પ્રત્યે, વધુ સજાગ અને જવાબદાર બનાવે છે.
ખરેખર આ પુસ્તકની સફર ખૂબ જ રસપ્રદ અને ઘણું બધું શીખવનારી રહી. જો આપણી આઠી ચર્ચામાંથી મુખ્ય સંદેશાઓ કે વિચારો તારવવા હોય તો કયા ચાર પાંચ મુદ્દાઓ સૌથી મહત્વના ગણી શકાય?
સૌથી પહેલો અને મૂળભૂત મુદ્દો જે વારંવાર સામે આવે છે તે છે રચના કાર્યને અનુસરે છે.
ફોર્મ ફોલોઝ ફંક્શન.
એટલે કે દાંતનો આકાર અને એની બનાવટ એ સીધી રીતે નક્કી કરે છે કે એ શું કામ કરશે. સિંહના શિકાર ફાડવાના દાંત જુઓ કે પછી ગાયના ઘાસ ચાવવાના દાંત.
હા, બંને એકદમ અલગ હોય છે.
બરાબર, બંને પોતપોતાના કાર્ય માટે એકદમ યોગ્ય રીતે ઘડાયેલા છે. આ કુદરતી પસંદગીનું અને બાયોલોજિકલ એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે આપણી આસપાસના પ્રાણીઓ જોઈએ, અરે આપણા પોતાના જ મોંમાં અલગ અલગ પ્રકારના દાંત જોઈએ તો પણ આ વાત સમજી શકાય છે.
ઓકે, બીજો મહત્વનો મુદ્દો પેલો જૈવિક આર્કાઇવ્સ વાળો, એટલે કે દાંત ભૂતકાળના સાક્ષી છે.
હા, ટીથ એઝ બાયોલોજિકલ આર્કાઇવ્સ, આ બહુ પાવરફુલ આઈડિયા છે. દાંતની અંદર જાણે એક આખી લાઇબ્રેરી ભરી હોય એમ, વ્યક્તિના જીવનની, એ શું ખાતો પીતો હતો, એનું આરોગ્ય કેવું હતું, એ ક્યાં ક્યાં ફર્યો હશે, સ્થળાંતર, એ સમયનું પર્યાવરણ કેવું હતું, આ બધી જ માહિતી સંગ્રહાયેલી રહે છે. અને ખાસ વાત એ કે આ માહિતી ઘણીવાર હાડકા કે બીજા અવશેષો કરતાં પણ વધુ સારી રીતે અને લાંબા સમય સુધી સચવાય છે. એટલે જ ભૂતકાળને સમજવા માટે દાંત અમૂલ્ય સાધનો છે. આપણે એ પણ વિચારી શકીએ કે ભવિષ્યમાં કોઈ આપણા દાંતનો અભ્યાસ કરે તો એ આપણા જીવન વિશે શું કહેશે.
ત્રીજો મુદ્દો પેલી શસ્ત્ર સ્પર્ધા, ઉત્ક્રાંતિની સતત દોડ, ઇવોલ્યુશનરી આર્મ્સ રેસ. આ થોડું સમજાવ છો?
હા, એટલે જીવન ટકાવી રાખવા માટે પ્રકૃતિમાં સતત એક પ્રકારની સ્પર્ધા ચાલતી રહે છે. શિકારી વધુ ચપળ બને તો શિકાર બચવા માટે વધુ ઝડપી બને અથવા છુપાવવાની કળા વિકસાવે. વનસ્પતિ પોતાનું રક્ષણ કરવા કાંટા ઉગાડે કે ઝેરી રસાયણો બનાવે, તો એને ખાનારા પ્રાણીઓ કાં તો એ કાંટાથી બચવાનું શીખે અથવા એ ઝેરને પચાવવાની ક્ષમતા કેળવે, અને એ માટે એમના દાંત કે પાચનતંત્રમાં ફેરફાર થાય.
દાખલા તરીકે,
જેમ કે પૃથ્વી પર જ્યારે ઘાસના મેદાનો ફેલાયા ત્યારે ઘાસ ખાનારા પ્રાણીઓ જેમ કે ઘોડા, એમના દાંત વધુ ઊંચા, તાજવાળા, હાઈ ક્રાઉન્ડ અને ઘસારા સામે વધુ ટકી શકે તેવા બન્યા. કેમ? કારણ કે ઘાસમાં સિલિકા નામનો કઠણ પદાર્થ હોય છે જે દાંતને ઝડપથી ઘસી નાખે છે. એટલે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જ્યાં એક ફેરફાર બીજા ફેરફારને પ્રેરે છે. આ બતાવે છે કે ઉત્ક્રાંતિ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક ડાયનામિક, સતત બદલાતી પ્રક્રિયા છે.
બરાબર. અને ચોથો, જે આપણા માટે, આજના જમાના માટે સૌથી વધુ લાગુ પડે એવો મુદ્દો, આધુનિક જીવન અને જૂના દાંત, ઉત્ક્રાંતિની અસંગતતા.
ચોક્કસ, આ સમજવું આપણા બધા માટે ખૂબ જરૂરી છે. આપણા દાંત, જે લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ છે, એ એક ચોક્કસ પ્રકારના ખોરાક અને જીવનશૈલી માટે અનુકૂળ થયેલા છે. પણ આપણો આજનો ખોરાક ખૂબ નરમ, પ્રોસેસ્ડ, જેમાં ખાંડનું પ્રમાણ વધારે, એ આપણા પૂર્વજોના કુદરતી આહારથી ખૂબ જ અલગ છે.
અને આ મિસમેચને કારણે જ આ બધી દાંતની તકલીફો.
હા, આ અસંગતતાને કારણે જ આપણને આજે કેવિટીઝ, સડો, પેઢાના રોગો, પાયોરિયા અને દાંતની ગોઠવણીમાં અનિયમિતતા, મેલોક્લુઝન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જે પ્રાચીન માનવ અવશેષોમાં પ્રમાણમાં ઘણી ઊંચી જોવા મળે છે. આ સમજ આપણને આપણા આહાર અને દાંતના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થવા માટે પ્રેરણા આપે છે.
ખરેખર આ ચાર મુખ્ય વિચારો દાંત વિશેની આપણી સમજને ઘણી ઊંડી બનાવે છે. પુસ્તકમાં કેટલાક એવા ટૂંકા પણ યાદ રહી જાય એવા વિચારો પણ છે. ચાલો એમાંથી અમુક જોઈએ. જેમ કે પહેલો વિચાર, દાંત ટાઈમ મશીન છે. હા, કેટલી સમસરીકે પયું છે. આનો સીધો અર્થ એ જ છે કે દાંત આપણને સમયમાં પાછળ લઈ જઈ શકે છે. એમની અંદર છુપાયેલી માહિતી, એમની રચના, એમના પરના સૂક્ષ્મ નિશાન, એમનું કેમિકલ બંધારણ, આ બધું ભૂતકાળના જીવન, પર્યાવરણ અને ઉત્ક્રાંતિની બારીઓ ખોલી આપે છે.
બીજો એક બહુ રસપ્રદ વિચાર, ઉત્ક્રાંતિ પરફેક્ટ ડિઝાઇન નથી બનાવતી, તે ફક્ત જે છે તેમાં સુધારો કરે છે.
આ સમજવું બહુ અગત્યનું છે. આપણને ઘણીવાર લાગે કે કુદરતે બધું એકદમ પરફેક્ટ બનાવ્યું છે, પણ ઉત્ક્રાંતિ કોઈ ઇરાદાપૂર્વકનો ડિઝાઇનર નથી. એ તો પેઢી દર પેઢી જે પણ આનુવંશિક ફેરફારો ઉપલબ્ધ હોય એમાંથી જે તે સમય અને સંજોગોમાં ટકી રહેવા માટે વધુ ફાયદાકારક હોય એને પસંદ કરે છે. એ શૂન્યમાંથી કંઈક નવું નથી બનાવતી, પણ જે હયાત છે એમાં જ નાના મોટા ફેરફારો, સુધારા વધારા કરતી રહે છે. એક રીતે કહીએ તો એ ટિંકરિંગ કરે છે, કોઈ ગ્રાન્ડ ડિઝાઇન નથી બનાવતી.
ઓકે, ત્રીજો વિચાર, દરેક દાંત અનેક જરૂરિયાતો વચ્ચેનું સમાધાન છે. મતલબ કે કોઈ પણ જૈવિક રચના અને ખાસ કરીને દાંત એ જુદા જુદા દબાણો અને જરૂરિયાતો વચ્ચેનો એક ટ્રેડ ઓફ હોય છે. દાંત મજબૂત અને ટકાઉ પણ હોવા જોઈએ, પણ સાથે સાથે ખોરાકને અસરકારક રીતે કાપી કે પીસી શકે એવા પણ હોવા જોઈએ. એ ઝડપથી ઘસાઈ ન જવા જોઈએ, પણ જો જરૂર પડે તો નવા દાંત સરળતાથી આવી શકે એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. એટલે દાંતની જે અંતિમ ડિઝાઇન આપણને જોવા મળે છે એ આવા ઘણા બધા, ક્યારેક તો વિરોધાભાસી, પરિબળો વચ્ચેનું એક સમાધાન છે.
અને ચોથો વિચાર, જે ખરેખર ઘણું બધું કહી જાય છે, આપણે શું ખાઈએ છીએ તે જ આપણે છીએ, અને આપણા દાંતે વાર્તા કહે છે.
બહુ ઊંડી વાત છે. આ સીધો સંબંધ બતાવે છે આપણા આહાર, આપણી ઉત્ક્રાંતિ અને આપણી ઓળખ વચ્ચે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ માત્ર આપણને શક્તિ અને પોષણ નથી આપતો, પણ લાંબા ગાળે, પેઢીઓ સુધી, એ આપણી પ્રજાતિના શારીરિક લક્ષણોને, આપણા જૈવિક બંધારણને પણ ઘડે છે. અને આ આખી વાર્તાના, આ આહારના વારસાના સૌથી સ્પષ્ટ અને સૌથી ટકાઉ પુરાવા ક્યાં નોંધાયેલા છે? આપણા દાંતમાં.
અને છેલ્લો પણ એકદમ દમદાર વિચાર, દાંત જૂઠું બોલતા નથી.
હા, મતલબ કે જ્યારે વૈજ્ઞાનિકો ભૂતકાળના પુરાવાઓનો અભ્યાસ કરતા હોય ત્યારે દાંત ઘણીવાર સૌથી વધુ ભરોસાપાત્ર માહિતીનો સ્ત્રોત સાબિત થાય છે. હાડકા કદાચ તૂટી જાય, પર્યાવરણની અસરથી બદલાઈ જાય, પણ દાંત, ખાસ કરીને એનું ઇનેમલ, અત્યંત ટકાઉ હોય છે. એટલે એ ખોરાકની આદતો, પર્યાવરણીય પરિસ્થિતિઓ અને જીવનશૈલીનો પ્રમાણભૂત અને સાચો રેકોર્ડ લાંબા સમય સુધી જાળવી રાખે છે, એમના પર ભરોસો મૂકી શકાય.
ખરેખર આ બધા વિચારો આપણને દાંત વિશે, ઉત્ક્રાંતિ વિશે અને કદાચ આપણા પોતાના વિશે પણ નવેસરથી વિચારતા કરી દે છે. પણ આ બધી જે જાણકારી મળી એનો આપણા રોજબરોજના જીવનમાં શું ઉપયોગ? આપણે એને કઈ રીતે વાપરી શકીએ?
સૌથી પહેલો અને સૌથી સીધો ઉપયોગ તો આપણા પોતાના સ્વાસ્થ્ય અને દાંતની સંભાળ માટે છે. પેલી ઉત્ક્રાંતિની અસંગતતાવાળી વાત સમજીએ તો આપણને ખ્યાલ આવે કે શા માટે વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડ, વધારે પડતી ખાંડ આપણા દાંત માટે અને શરીર માટે પણ નુકસાનકારક છે. આ જ્ઞાન આપણને વધુ હેલ્ધી ખોરાક પસંદ કરવા માટે અને દાંતની નિયમિત સફાઈ અને ડોક્ટર પાસે તપાસ કરાવવા માટે વધુ પ્રોત્સાહિત કરી શકે છે.
બરાબર. એટલે કે જાણકારી આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે. બીજું શું, શૈક્ષણિક રીતે આનું શું મહત્વ છે?
ચોક્કસ. શાળાઓ અને કોલેજોમાં ઉત્ક્રાંતિ અને કુદરતી પસંદગી જેવા વિષયો ભણાવવા માટે દાંત એક ઉત્તમ નક્કર ઉદાહરણ પૂરું પાડે છે. એ બતાવે છે કે સમય જતાં કેવી રીતે જટિલ જૈવિક રચનાઓ કુદરતી રીતે વિકસે છે. તે એ પણ દર્શાવે છે કે વિજ્ઞાન કેવી રીતે આંતરશાખાકીય રીતે કામ કરે છે, કેવી રીતે બાયોલોજી, જીઓલોજી, એન્થ્રોપોલોજી, મટીરિયલ સાયન્સ જેવા અલગ અલગ ક્ષેત્રો એકબીજા સાથે જોડાઈને જ્ઞાનનું નિર્માણ કરે છે.
અને પેલું પુરાતત્વ અને ફોરેન્સિક સાયન્સમાં, ત્યાં તો આનો ઘણો ઉપયોગ થતો હશે ને?
હા, બિલકુલ. પુરાતત્વવિદો માટે દાંત એક ખજાનો છે. એના અભ્યાસથી તેઓ પ્રાચીન માનવ વસ્તીના આહાર વિશે, એમના આરોગ્ય વિશે, એમના સ્થળાંતર વિશે અને ક્યારેક તો એમના સામાજિક રિવાજો વિશે પણ ઘણી માહિતી મેળવી શકે છે. અને ફોરેન્સિક સાયન્સમાં દાંતનો રેકોર્ડ, ડેન્ટલ રેકોર્ડ્સ, કોઈ અજાણી વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવામાં, ખાસ કરીને કુદરતી આફતો કે દુર્ઘટનાઓ પછી, ખૂબ જ નિર્ણાયક સાબિત થાય છે. કારણ કે દાંત આગ અને બીજી ઘણી પરિસ્થિતિઓમાં પણ ટકી રહે છે.
અને પર્યાવરણના સંરક્ષણમાં પણ આ જ્ઞાન કામ લાગી શકે?
જરૂર. જો આપણે કોઈ લુપ્ત થયેલા પ્રાણીના દાંતનો અભ્યાસ કરીએ અથવા તો આજે જે પ્રાણીઓ જોખમમાં છે એમના દાંતનો અભ્યાસ કરીએ તો આપણને એમના કુદરતી આહાર, એમની રહેવાની જગ્યા, હેબિટેટની જરૂરિયાતો અને પર્યાવરણમાં એમની ભૂમિકા, નિશ વિશે વધુ સારી રીતે સમજણ પડે છે. અને આ માહિતીનો ઉપયોગ એમની વસ્તીને બચાવવા માટેની સંરક્ષણ યોજનાઓ, કન્ઝર્વેશન સ્ટ્રેટેજીઝ ઘડવામાં અને વન્યજીવ વ્યવસ્થાપન, વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
ખરેખર શરૂઆતમાં લાગતું હતું કે દાંત વિશે શું વાત કરવાની હશે, પણ આ તો ધાર્યા કરતાં ઘણી વિશાળ અને રોમાંચક દુનિયા નીકળી. આ આખી ચર્ચામાંથી મને જો કોઈ એક વાત સૌથી વધુ સ્પર્શી ગઈ હોય તો એ છે કે કેવી રીતે આપણા શરીરનું એક સામાન્ય લાગતું અંગ, આપણા દાંત, પોતાની અંદર લાખો વર્ષોની ગાથા, આટલી બધી માહિતી છુપાવીને બેઠું છે. સાચે જ એક નાનકડી ટાઈમ કેપ્સુલ.
અને મને પેલો ઉત્ક્રાંતિની શસ્ત્ર સ્પર્ધાનો વિચાર બહુ રસપ્રદ લાગ્યો. એ સતત ચાલતી અનુકૂલનની પ્રક્રિયા, એ સ્પર્ધા, એ પરિવર્તન, એ જીવનની ગતિશીલતા અને અદ્ભુત ક્ષમતા દર્શાવે છે. અને હા, દાંતના ઇનેમલની પેલી મજબૂતાઈ સ્ટીલ કરતાં પણ વધુ સખત. એ પણ વિચારવા જેવું છે કે કુદરતી રીતે આવી કમાલની એન્જિનિયરિંગ કેવી રીતે શક્ય બની.
તો આજના આપણા શ્રોતાઓ માટે એક વિચાર સાથે સમાપન કરીએ. જેમ ઉંગાર બતાવે છે કે દાંત ભૂતકાળનો આટલો બધો ઇતિહાસ સાચવી શકે છે, તો આપણે એ વિચારીએ કે આપણી આજની જીવનશૈલી, આપણો આહાર, આપણી રોજબરોજની પસંદગીઓ એ ભવિષ્ય માટે શું રેકોર્ડ કરી રહી છે. કદાચ સેંકડો કે હજારો વર્ષો પછી જો કોઈ આપણા દાંતનો અભ્યાસ કરશે તો એમને આપણા વિશે, આપણા સમાજ વિશે, આપણા સમય વિશે શું જાણવા મળશે.
ખૂબ જ વિચારવા જેવો અને કદાચ થોડો સાવચેત પણ કરતો સવાલ છે આ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.